वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिरानाम् पूजितम् सुरनरोत्तमिरमुदा धर्मनंदनमहं विचिन्तये। विक्रम संवत 2076 कार्तिक सुद छठ शनिवार तारीख 2/11/2019 श्री स्वामीनारायण मंदिर वड़ताल धाम द्वारा आयोजित मॉर्निंग कथा में आज मारे ओरडे भाग 31 में अपने आया। आज मंजू केशानंद स्वामी अक्षरवास थयो तो संवत 1916 में वड़ताल मुकामे जे मंजू केशानंद स्वामी कवि हता एमनु मंजू केशानंद काव्य उपलब्ध छे। एने नंद संत नामावली बहु सरस काव्य में गूथी छे जे आज स्वामीनारायण संप्रदाय में अतिशय अणमोल उपयोगी साबित थई छे। मंजू केशानंद स्वामी ना चरण में कोटि कोटि वंदन। वाला संतो, वाला भक्तो, भगवान नी मूर्ति मां जोड़ावू, भगवान नू चिंतन करू, ध्यान धरू, स्मृति राखवी, कीर्तन करू, धून बोलवी, भजन भजन आना जेवी वजनदार वस्तु आ ब्रह्मांड मां कोई नथी। કેટલાય જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે જીવથી ભજન થાય। ભજન થવું બહુ કઠણ છે, ભજનમાં કોઈ બેસી શકે નહીં, ભજનમાં કોઈ ટકી શકે નહીં, ભજન કરવાનું કોઈને લગભગ મન જ ન થાય। ભજનમાં બહુ થોડા માણસો આવે, ભોજનમાં ઢગલા બંધ આવે। પરમેશ્વરનો આત્માને યોગ કરવાનો હોય, યોગ કરાવવાનો હોય તો જીવને બહુ ઉમંગ ના આવે। જગતના માન ખાન પાનનો યોગ જો થતો હોય તો જીવ હડિયું દે હડિયું। પણ આજે આપણને આનંદ થાય છે, આપણી સમૂહ શિબિર પૂરી થઈ ગઈ તો પણ આટલા બધા હરિભક્તો સંતો આજે આ હવારની કથામાં ઉપસ્થિત થયા છે। બહુ જાજુ માણસ રોકાણું છે, ભાઈઓ ભાઈઓ ભગવાનમાં હેતવાળા, સાચી નિષ્ઠાવાળા, વિશ્વાસી, પ્રેમી, પુરુષોત્તમ, નારાયણને પ્યારા એવા આ બધાને મારા અતિ ભાવથી જય સ્વામિનારાયણ, આપનું હું હાર્દિક સ્વાગત કરું છું। આપને બધાને દિલથી આવકારું છું। તમે ભગવાન ભજો છો તે મને બહુ ગમે છે। તમે મારી સાથે સાથે આ રીતે ભગવાન ના ભજો, ધ્યાન ના કરો, કીર્તન ધૂન ના કરો તો હું હાવ એકલો પડી જાઉં, પછી મારું કોણ? તમે આટલા બધા મારા સાથી છો, સંગાથી છો, એનો દિલમાં એક આનંદ છે। કેટલું ભગવાનમાં હેત હશે, સંતમાં હેત હશે ત્યારે તમે હેતે કરીને અહીંયા રોકાણા હશો, નહીતર તો તમે સંસારી માણસ છો, ઘર બહાર વ્યવહાર અને એમાંય પાછો આ દિવાળીનો તહેવાર, અહીં આવતા લોકો ત્રણ વાર વિચારે એવું છે આ, તેમ છતાંય કોઈ વિચાર કર્યા વગર તમે અહીંયા અમારા ભેળા ધામા નાખ્યા, એટલે તમારા ધામા ધામમાં નખાશે મારા બાપ। વડતાલ ધામ ટુ અક્ષર ધામ, નરી મજા આવે છે। એકલો ભગવાન આનંદ આપે છે અને આપણે ભોગવીએ છીએ। આપણો ધણી આત્માનો નાથ અંતરયામી સદા છે સાથ એવા હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ સ્વામી નારાયણ મહાપ્રભુ આજ આપણા આત્મામાં ઓતપ્રોત વર્તે છે. આપણા ચૈતન્યની સાથે મહારાજની મૂર્તિ એકાકાર વિલસી રહી છે. આપણા આત્માનો આત્મા છે ને જીવનો જીવ છે, આપણે ને એ બંને એક જ છીએ, કોઈ સ્થાન ભેદ નથી. તે જ્યાં છે ત્યાં આપણે છીએ, આપણે છીએ ત્યાં તે છે, એક મેક. એ આનંદ દે છે, આપણે લઈએ છીએ, એ સ્વામી છે, આપણે સેવક છીએ, એ ભગવાન છે, આપણે ભક્ત છીએ, એ શેષી છે, આપણે શેષ છીએ, એ માલિક છે, આપણે નોકર છીએ. એ સ્વામીને આપણે દાસ, સદાય અરસપરસ એકબીજાની પાસ છીએ. અલગ તત્વ હોવા છતાંય અપૃથક સિદ્ધ તત્વ છીએ. આપણી ને એમની વ્યવસ્થા જ એવી છે, છૂટા પડાય નહીં, એકલા રહેવાય નહીં, એકલા જીવાય નહીં, એવો આપણે અને મહારાજને કાયમી સંબંધ છે. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત અનુસાર શરીર શરીરીનો સંબંધ છે. શરીર શરીરી, કોઈ શરીર શરીરી વિના ના રહે અને શરીર વિનાના કોઈ શરીરી એકલા કહેવાય નહીં. માટે મહારાજને સમજવાનો અણમોલો આજ માહોલ છે. આજ મારે ઓરડે પદના વ્યાખ્યાન દ્વારા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજવાની એક ઉત્તમ તક છે. ભાગ્યશાળી હોય તે આ કથા સાંભળે અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના મહિમામાં ગુલતાન બને. યત સંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમિં ધગે નતિ નકતિ વન નિર્ધતે હરણિ રુદતિ લંઘતે ને વ્યભેરા નિર્ધતે હરણિ રુદતિ લંઘતે કુશલમ સ્વામી નારાયણ નહ દિશતુ કુશલ સ્વામી નારાયણ નહ યત સંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમિંધે મસ્ત શ્લોક છે. મહારાજના મહિમાથી ભર્યો ભર્યો શ્લોક છે. આ મહાત્માઓ ક્યારેક ગાય છે, મજા આવે. પંક્તિમાં ગાતા હોય છે, તમારી ઈચ્છા હોય તો તમને સંભળાવે. સાંભળો છો મહાત્માઓના મુખેથી. યત સંકલ્પાત
વાતિ વાત સમિંધે વનિર્ધતે ધરણિ રુદતિ લંઘતે નૈવ વેલા સોયમ શ્રીમાન
રાજી થયા, સરસ ગાય છે. સ્વામિનારાયણ ભગવાનના પરમ અંશ છે. આપણા ભાગ્યમાં આવા સાધુ ભગવાને આપ્યા. એવા સંત મળે મળ્યા સ્વામી, ખામી કોઈ પછી લાનંદ શિષ નામી કહેવાની હતી તે કહી. બરાબર કે લોચો મારે તો તમે હરકું ગાઓ, ચાલો ગાઓ. એવા સંત મળે સાચી સૌને કહી, સાચી કહી દીધી એમ ને, એવા સાધુ મળે એટલે સ્વામિનારાયણ મળી ગયા એમ, સાચી સૌને કહી દીધી લ્યો. પણ આ ક્યાં કોઈ માને એમ છે, તમારે સાચી સાચી ભલે બૂમો પડ પણ એને કાચી લાગે. ભગવાન અને ભગવાનના સંતનો જેમ છે મહિમા થાવો ને, એ જ સૌથી વધારે કઠણ વાત છે, એ જ કઠણ વાત છે. ભાગશાળીને મહિમા થાય, અને મહિમા થાય ને એટલે અહંકાર ઓગળી જ જાય, અને અહંકાર જો રહી ગયો તો મહિમા નથી થયો. એ પાકું આજ મને મજા આવી ગયો, હું તમારી ઢોકળો આવી ગયો, મને આનંદ આવ્યો. મને આમ બહુ આગે બેહીન કથા કરવી ફાવતી જ નથી, પણ શું થાય હવે આ મને જોજો ને, ચાર દી પછી પણે ઠેઠ ચડાવશે ડામસ્ય ઠેઠ. આ સ્ટેજ તો જાણે મોટું ફેક્ટરી હોય ને એવું છે. અરે તમે આમ આમ પાછળ જઈને જોવો તો ખબર પડે જાણે મોટી સ્ટીમ્બર હોય એમ, બધા દોરડા ને પાયપો ને પલાણું ને ઢીકડું. આ સાધુ મળ્યા આપણને, જો આવી ગયા. મને આજ મજા આવી ગયો, તમે મારે નજીક આવી ગયા. હા બહુ આગું, તમારે મારે હાથ દી બહુ આગવું પડશે. હું કહું મારું વ્યાસાસન આ રાખો ને બીજા બધા ન્યા બેહો, નહીં ફાવતું હું કહું. કાંઈ કોઈનું મોઢું દેખાય નહીં પ્રભુ સામે, ઓળખાય નહીં બધા. તો તમે આટલા બધા રોકાણા ફરેરો મારવા ન ગયા, તમારા ઘરનો ધૂં કોણ પાડશે? કહેશે ને દિવાળી ઉપર બધા હરિભક્તો ઘરને સાફ સફાઈ કરે, ગાદલા ગોદલા ધોઈ નાખે, બધું પંખા બંખા ફ્રીજ બીજ સાફ કરી નાખે. તો તમે અહીં બેસી રહ્યા હતા, તમારું કરશે કોણ એમ કહું છું. આપણે આપણું નથી કરતા અને મહારાજનું કરીએ છીએ તો આપણું મહારાજ કરશે. આપણો મહારાજ કરશે. આપણને જાજી ખબર પડે કે ન પડે એટલી ખબર રાખવી, મહારાજની મૂર્તિ સિવાય ક્યાંય બંધાવવું નહીં, એટલા સાવધાન રહેવું, ક્યાંય બંધાવવું નહીં. જો ક્યાંક બંધાણા માનમાં સ્થાનમાં ખાનમાં મરી ગયા. આનો અર્થ તમે કાલે વાંચો તો ફરીને વાંચું આ શ્લોકનો અર્થ, આવડે એવો જ છે અર્થ. જો જેમના સંકલ્પ માત્રથી સૂર્ય તપે છે, યત સંકલ્પા તપતી તપનો, જેના સંકલ્પ માત્ર થી સૂર્ય તપે છે, વાતી વાત વાયુ વાય છે. પછી સમિંધે વન્નીર એટલે અગ્નિ બાળે છે, ધત્તે ધરણી પૃથ્વી સૌનું ધારણ કરે છે, ઉદધીર લંઘતે નૈવ વેલામ અને જેના ભયથી પાળ વિનાનો સમુદ્ર તેની સીમા ઓળંગતો નથી. વેલા સીમા નૈવ લંઘતે એટલે ઓળંગતો નથી. વાહ. એવા સમસ્ત જળચિત સૃષ્ટિના અંતરાત્મા સ્વયં શ્રીમાન નિખિલ જગતામ અંતરાત્મા, બધાના આત્મા, અને અસીમ શોભા અને પરમ ઐશ્વર્યથી યુક્ત ભગવાન સ્વામિનારાયણ એકાંતિક ધર્મની રક્ષા કરવા માટે અને જીવોનું પરમ કલ્યાણ કરવા માટે અવતીર્ણ અક્ષરધામમાંથી આ લોકમાં અવતર્યા છે. હવે થોડું કઠણ આવે છે, કેમ કરશું? થોડું ધ્યાન દઈને સાંભળશું તો સમજાશે. શાસ્ત્રીય પાર્ટ આવે છે આખો. હવે મને ગતા ગમ નહીં પડતી, પણ તમને તો પડશે. કારણ કે જેટલી જેને સમજવાની ભૂખ હોય ને એટલી એને ભગવાન પોતે સમજણ આપે, નો આપે એવું કાંઈ નથી. નિયમન, કર્તૃત્વ અને ફળ પ્રદાતાપણું, ત્રણ શબ્દ ધ્યાનમાં લ્યો. નિયમન, કર્તૃત્વ અને ફળ પ્રદાતાપણું, એ ત્રણેય બાબત રાજાની જેમ બહાર રહીને નહીં પણ અંતરાત્માપણે રહીને જ શક્ય છે. કોઈ રાજા હોય ને, રાજા એ પ્રજાનું નિયમન કરે, એને કંઈક ભૂલ કરે તો ફળ આપે. રાજા બધાનો કરતા હરતા કહેવાય. પણ બહાર રહીને જેવું જોઈએ એવું આ ત્રણેય વાનું શક્ય નથી, એ શાસ્ત્રીય સિદ્ધાંત છે. તેથી શ્રીહરિ જડ એવી માયા, ચિદ એવા તમામ ચેતનો જીવાત્માઓ, અને ભગવાન પાસેથી ઐશ્વર્યને પામેલા એવા બધા ઈશ્વરો, અને પરમાત્માની ઉપાસનાએ કરીને જે બ્રહ્મરૂપ થયા છે એવા બ્રહ્મકોટિ સમાવેશ સમગ્ર મુક્તો, આ તમામના કણે કણમાં તેના આત્માપણે વ્યાપીને તે ક્રિયાઓ ખુદ પરમેશ્વર કરી રહ્યા છે. આ ભગવાનનો મહિમા છે. ભગવાન આવા છે, આપણે એને સમજી શકતા નથી, જોઈ શકતા નથી, સ્વીકારી શકતા નથી, માની શકતા નથી, એટલે તો સંસ્કૃતિમાં ભટકીએ છે. આવા તે વેદોમાં કહ્યું છે, અંત પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા તૈત્તિરીય આરણ્યક, આ શ્રુતિ છે. અંત પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા, એનો અર્થ છે પરમેશ્વર સર્વની અંદર આત્માપણે સર્વમાં અંત પ્રવેશ કરીને સર્વનું નિયમન કરનારા છે, શાસન કરનારા છે. અંદર ઘૂસીને રાજાની જેમ બહાર ઓલકોર સિંહાસને બેસીને નહીં, અંત પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા. સર્વાત્મા શબ્દ બહુ મધુર છે. બધાના આત્મા, આત્મા શબ્દ ઉપર ધ્યાન દેજો. બધાના આત્મા એટલે જીવ. બહુ ઊંડું બોલીએ ને તો શું કહેવાય ખબર છે? બધાના હું, આપણે હું હું બકીએ છે, પણ આપણો હું હરી છે, એ જ છે જે છે તે, આપણે તો એનો પડછાયો છીએ. વાસ્તવિક પરમેશ્વરને પડછાયો તો હોય નહીં, પરંતુ એને આધીન વર્તનારું ચિત્તત્વ એ આપણે છીએ.
અદભુત વાત છે. અત્યારે જે આધીન હોય તે કોઈ વાર બળવો કરી શકે રાજાને, રાજાને જે આધીન હોય હાલમાં તો ક્યારેક પ્રજા બળવો કરી શકે, પરંતુ ભગવાન સામે એ શક્ય જ નથી. આજ દિન સુધી પરમેશ્વરની સામે કોઈથી બળવો થયો નથી, કોઈથી થઈ શકે એમ નથી, કારણ કે ભગવાન સિવાયના બધા ભગવાન પાસે અસમર્થ છે. અસમર્થ બળવો ન કરી શકે, પણ પોતાની ઈચ્છા પ્રમાણે હાલે ચાલે અને અંદરથી જુદું વિચારી તો શકે. ચાલો, આ જગતમાં રાજા સમર્થ છે, પ્રજા અસમર્થ છે. અસમર્થ કદાચ માની લો કે રાજાની સામે બળવો ના કરી શકે તો પણ પોતાની ઈચ્છા પ્રમાણે હાલી ચાલી શકે, અંદરથી જુદું વિચારી પણ શકે, પરંતુ પરમેશ્વરની આગળ એવું કોઈથી થતું નથી, નહીં, બિલકુલ નહીં. અત્યારે ભગવાનનો મહિમા કથામાં આવી રહ્યો છે. સાવધાન, જે જીવનને અમૃત તુલ્ય ઉપયોગી છે, અતિ જરૂરી છે મહિમા. મહિમા સાંભળવો, કહેવો, વાંચવો એ બહુ જીવનનો અલૌકિક લાહો કહેવાય, બહુ મોટા નસીબ ભાગ્ય કહેવાય. માટે ધ્યાન દેજો, પ્રજા બળવો કદાચ અસમર્થ હોવાથી ના કરી શકે એટલું પકડાણું, પરંતુ પોતાની ઈચ્છા પ્રમાણે હાલી ચાલી શકે, જુદું વિચારી શકે રાજાથી, શાસકથી, પરંતુ ભગવાન આગળ એવું નહીં થતું કોઈથી. કારણ અંતઃપ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા, આ શ્રુતિ મુજબ આત્મા, અક્ષર વગેરે ભગવાનની મરજી વિના સંકલ્પ પણ કરી શકતા નથી. કોઈ આત્મા યા ખુદ અક્ષર પણ પરમેશ્વરની મરજી ન હોય તો સંકલ્પ ના કરી શકે. અંતઃ પ્રવેશ કરીને જેનું સર્વ પ્રકારે નિયમન કરી શકાય તેને શરીર કહેવાય, અને નિયમન કરે એ શરીરી કહેવાય. ભગવાન સિવાયનું બધું જ ભગવાનનું શરીર છે, સંપૂર્ણ ભગવાનને આધીન છે, ભગવાનને અર્થે છે, ભગવાનને લઈને એનું અસ્તિત્વ છે, વરના હોય જ નહીં. અર્થાત ભગવાન સિવાયનું બધું જ ભગવાનનું વ્યાપ્ય છે, ભગવાનને આધીન છે, અને ભગવાન આગળ અતિ અસમર્થ છે. પ્રથમનું 64મું તે વાત શ્રુતિમાં લખી છે. યસ્ય આત્મા શરીરમ યહ આત્માનમંતરો યમયતિ સત આત્માંતર્યામ્યમૃતઃ. અર્થ, જે પરમાત્માનું જીવાત્મા શરીર છે, જે પરમાત્મા જીવાત્મામાં અંતઃપ્રવેશ કરીને એનું નિયમન કરે છે, એવા પ્રભુ તારા અંતર્યામી છે, તારા અમૃત છે, અને તારા આત્મા છે. હે શિષ્ય, આ શ્રુતિનો અર્થ કર્યો. અર્થાત આનંદનો સાગર એવા પરમાત્મા તારા નિયંતા વગેરે સર્વસ્વ છે. આવો ભગવાનને અને આપણે નાતો છે. ભગવાન આપણું સર્વસ્વ છે, બધું જ છે. આપણા અંતર્યામી છે, આપણા વ્યાપક છે, આપણા આધાર છે, આપણું અમૃત પુરુષોત્તમ નારાયણ છે, અને આપણો આત્મા જે છે જ્ઞા આત્મા નામ આત્મા. વળી યસ્ય અક્ષરમ શરીરમ યહ અક્ષર મંતરો યમયતિ સત આત્માંતર્યામ્યમૃતઃ. અર્થ, જે પરમાત્માનું અક્ષર શરીર છે અને ભગવાન એના શરીરી છે, મૂર્તિમાન છે, જે પરમાત્મા અક્ષરમાં અંતઃ પ્રવેશ કરીને અક્ષરનું નિયમન કરે છે, અક્ષરને ધારે છે, ઝેરી અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવ લહેરેલ, એવા પ્રભુ તારા અંતરિયામી છે, તારા અમૃત છે. હે આત્મા, એ પ્રભુ તારા અમૃત છે અને એ તારા આત્મા છે, તારું અસ્તિત્વ એ છે. આ ઉપનિષદની શ્રુતિઓ છે, ભગવાનનો મહિમા ગાનારી શ્રુતિઓ, ભગવાનને ઓળખાવનારી રૂચાઓ, મંત્રો છે. બહુ મોટી વાત છે. આપણે તો આ મંત્રો અહીંયા એટલા માટે લાવ્યા, જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન, એમ મહારાજ બોલ્યા. એને સપોર્ટ આપવા માટે શાસ્ત્રીય વૈદિક શ્રુતિઓને મેં અહીંયા રેફરન્સમાં લીધી છે. હવે થોડુંક વધારે ઊંડું આવ્યું, તરતા આવડશે કે બુડશું? વધુ ઊંડું ઊંડું આવતું જાય. ધ્યાન દો, શ્રી હરિના કર્તૃત્વના ત્રણ સ્ટેપ છે. તમે કહેશો આવું બધું હું લઈને આવો છું. શ્રી હરિના કર્તૃત્વના ત્રણ સ્ટેપ લેવલ. એક, ચેતનોના જ્ઞાનને પ્રકાશવું, નંબર વન કર્તૃત્વ. ટુ, તેની ઈચ્છાઓને પ્રકાશવી. થ્રી, જડચિત્તમાં ક્રિયાત્મક વિકારો ફેરફારો કરવા. આ ત્રણ પુરુષોત્તમ નારાયણના કર્તૃત્વના સ્ટેપ છે. સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. આમાં કઈ સમજણ પડી? આદુંગી ગયા. હવે આમાં કરવું હું મારે? આલડા ગાઓ. પડો પડો આલા ભક્તો, સુવાનું આવ્યું ટાણું રે, સંસારમાં ઉપાધિ દુખી કરતી, હુવાનું ન મળ્યું ટાણું રે. એટલા અહીંયા આવીને ઘોરી લેવાનું, બીજું ત્યાં તો કેટલા બધા ટેન્શન હોય. અહીં હોય, હોજા હોજા, ઊંઘી જાઓ, કોઈને જગાડવા નહીં. અહીંયા આવીને આપણે ઠરીએ એટલે ઊંઘ આવી જાય, મજા આવી જાય. અને ઊંઘથી બીજી શ્રેષ્ઠ શાંતિ કઈ? ભાઈ, ઊંઘ દુનિયામાં જેને ના આવે ને એ ગાંડો થઈ જાય. તો એક ઊંઘ નો આવે અને એક સંડાસ જાય તારે કાંઈ ન આવે, માણા ગાંડો થઈ જાય. હા, ગાંડો થઈ જાય. તો માટે હોઈ જાય. અને ઊંઘ આવે ને તો જ પેટ સાફ થાય. કેમ જે ઊંઘ આવે ત્યારે હજમ થાય, હજમ થાય ત્યારે પ્રસાદ થાય. માટે હોય જાઓ. કેટલા સ્ટેપ? ત્રણ. હવે જો તમને સમજાય એવી મારી મૌલિક ભાષામાં બોલું. તમને બધાને હું એવું વર્તે છે? અખંડ હું એવું જ્ઞાન છે ને કે નથી? આ માળા છે એને હું એવો અનુભવ ન હોય, એવો બોધ ન હોય, નહીં ને? આપણને છે ને, હું એના પ્રકાશનારા પરમેશ્વર છે. જો પરમેશ્વર આપણા અસ્તિત્વના હું એવા જ્ઞાનને ના ખોલી આપે, ના ઉદઘાટે, તો એ જ્ઞાન પણ આપણને થાય નહીં. કહેતા આપણે જડ જેવા થઈ જઈએ.
એટલે ગોપાલ સ્વામીએ પોતાની વાતમાં એકવાર એવું કહ્યું કે ભગવાનની આગળ તો જીવ જળ જેવો છે. સ્વામી આવું બોલ્યા, જીવ જળ જેવો છે. હા, એટલે આ સંતો સમજશે. લ્યો, હવે મારે તો તમારી કોઈ ધ્યાન હતું. હોઈ જાઓ હોઈ જાઓ, સંતો સાંભળો. હવે અમે ને સંતો હા મામી, સમજ્યા? આ સમજે એવા બેઠા છે ને હું. ભગવાનની આગળ તો જીવ જળ જેવો છે, પણ માળો ભડ જેવો થઈને વર્તે. બોલો, તડફડ કરે છે જળ જેવો, પણ અહંકાર આવી જાય ને એટલે કોઈને હાથમાં ન રહે. મારે તારી કોઈ જરૂર નથી. અરે વાહ, અમે બધું અમારી મેળે કરી લેશું. હાલી હું નીકળ્યા છું. અરે માફ કરજો, તો તમે આવો તો સમયો થાય. અરે ભાઈ, એકલા એકલા કેવી રીતે બધા હારે મળીને કરીએ તો થાય? આ કથા વાર્તામાં આટલા સંતો ભક્તો બેઠા છે, ત્યાં ગોમતીનો કાંઠો આપણને રૂડો લાગે. તો પહેલું ભગવાનનું કર્તૃત્વ આપણને, હું એવું જ્ઞાન જે છે ને એ મહારાજનું કર્તૃત્વ છે. અને હકીકત કહીએ ને તો એ શ્રીજી મહારાજનું જ્ઞાન છે. કેમ? જે જો શ્રીજી મહારાજ ન હોય તો જીવ કોઈ હોય જ નહીં, એનું અસ્તિત્વ જ ન હોય. માટે શ્રીહરિના અહમના અસ્તિત્વને લઈને આત્માનું અહમ, એટલે કે અહમ એવો બોધ આત્મા અનુભવે છે. આ બહુ ઊંડું કહી નાખ્યું. હવે આગળ નંબર બે. આપણને કઈ ઈચ્છા થાય છે, એ ઈચ્છાના પ્રકાશક ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આ એમનું બીજું કર્તૃત્વ છે, ટુ નંબરનું. પહેલા આપણા હુંને પ્રકાશે, આપણા જ્ઞાનને, પછી આપણી ઈચ્છાને પ્રકાશે. જે જે આપણી ઈચ્છાઓ કારણ શરીરમાં જમા થઈ ગયેલી હોય એને ઉદઘાટે છે કોણ? એને ખોલી કોણ આપે? ભગવાન. ભગવાન જો આપણી ઈચ્છાને ના ખોલે, ના ઉઘાડે, શાસ્ત્રીય ભાષામાં ના પ્રકાશે, તો ક્યારેય આપણને કોઈ ઈચ્છા થાય નહીં. હારી મોળી એકેય ન થાય, ખાલી હું એવું રે, પણ ઈચ્છા કોઈ ન થાય. માટે ઈચ્છાને પણ પરમેશ્વર પ્રકાશે છે. આ પરમેશ્વરનું બે નંબરનું કર્તૃત્વ છે. અબ આઈએ ત્રીજા નંબરનું કર્તૃત્વ. મેં કાલે કહ્યું હતું કે આવતીકાલે કથા કઠણ આવવાની છે. સારું કર્યું શિબિર પૂરી થઈ ગઈ. કેમ? જે હવે જે રહ્યા છે બધા નવરાશ, તો જ રહ્યા હોય ને. કેમ? જે કાલ તો બધું બહુ માણા જાજુ હતું, એમાં તો કેટલાક બચારા શિબિર કરવા આવ્યા હોય, કાંઈ આવું સમજે એવા હોય નહીં, એટલે ભગવાને છે ને અત્યારે આ વાત કાઢી. ત્રીજા નંબરનું કર્તૃત્વ ભગવાનનું, જડ ચિત્તમાં જે વિકાર થાય છે, ફેરફાર થાય છે, જડમાં સ્વરૂપતઃ વિકાર ફેરફાર થાય છે, આત્મામાં સ્વરૂપથી વિકાર થતો નથી, પરંતુ આત્માના ધર્મભૂત જ્ઞાનમાં વિકાર થાય છે, આત્માના સ્વરૂપમાં નહીં. આટલો ફેર છે. અને ભગવાનમાં સ્વરૂપથી પણ નહીં અને ભગવાનના ધર્મભૂત જ્ઞાનથી પણ વિકાર ત્યાં નથી થતો. પરમેશ્વર સંપૂર્ણ નિર્વિકારી, માયા સંપૂર્ણ વિકારી, અને આત્મા મૂળ સ્વરૂપે નિર્વિકારી અને ધર્મભૂત જ્ઞાનથી વિકારી. આમ છે આ ત્રણ તત્વ. એટલે કહે છે કે જડ અને ચિત્તમાં જે ફેરફાર અને વિકાર થાય છે, ક્રિયાત્મક વિકારો કહેવાય એને, એ પરમેશ્વરનું ત્રીજું કર્તૃત્વ છે. અર્થાત આપણને હું એવું જ્ઞાન થાય, એ ભગવાનને પ્રકાશું, મારે આ જોઈએ, આ કરવું છે, આ મારે થવું છે એવી ઈચ્છા થાય,
એ બીજા નંબરે ભગવાને આપણને પ્રકાશા, અને પછી આપણે કાંઈક કરીએ, કાંઈક મેળવીએ, કાંઈક બનીએ, એ ક્રિયાત્મક કર્તૃત્વ કહેવાય, એ ત્રીજા નંબરનું છે. સમજાઈ ગયું કે થાકી ગયા? હા, ચડી જાય. આ તો હું શાંતિ ધીમું ધીમું સમજાવું છું, બાકી ભડભડાટી બંધ વાંચી જાઓ તો બધું ઉપરથી જાય. બોલે આ ગેટે ભટકાઈને ગેટ પડે, બોલો વાવાઝોડું થાય. અને વાલા ભક્તો, આ ત્રણ વાતને લઈને જ મહારાજે પ્રથમના 65માં એમ કહ્યું કે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિ એ ત્રણેય પરમેશ્વરની શક્તિ છે. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિ ભગવાનમાં કેમ રહી છે એવો જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે બહુ મસ્ત ઉત્તર કર્યો. પણ આપણે અટાણે એમાં નહીં જાઉં, ગીતામાં જાઉં છું. વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવને વાર છે માટે વચનામૃતમાં બહુ નહીં જવાનું. મહોત્સવ તો આવવા દો, કાંઠે કાંઠે ના આવીએ અત્યારે, પછી માલિકો ધૂબકો મારે. વાલા ભક્તો, તમામ ચેતન વર્ગના જ્ઞાન હું, ઈચ્છા મારે આ કરવું છે, અને એ ક્રિયાના કરાવનારા પુરુષોત્તમ જ છે, પુરુષોત્તમ જ છે. જ્ઞાનના પ્રકાશક, ઈચ્છાના પ્રકાશક અને ક્રિયાના કારક પુરુષોત્તમ જ છે. ભગવાન વિના તો જીવને કોઈ પ્રકારનું જ્ઞાન પણ ન થાય, કોઈ પણ પ્રકારની ઈચ્છાએ ન થાય, ને એનાથી કાંઈ ક્રિયાએ ન થાય. બાપા તો વૈરાજ પુરુષમાં બધું આવ્યું હતું, તોય કોઈ ક્રિયા કરવા સમર્થ થયા નહીં. અને આપણે બધા સમર્થ છીએ, એ તો વૈરાજ પુરુષ સમર્થ ન થયા, આપણે સમર્થ છીએ કે નહીં? અને જો આપણે સમર્થ ન હોઈએ તો આપણને આપણામાં કાંઈક છે એવું અભિમાન ક્યાંથી હોય? અભિમાન તો મારું બેટું ઘોષી જ જાય ગમે નથી. ચાલો, ગીતાના 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન બોલ્યા, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનંચ. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હા બોલ્યો તમે. હવે એનો અર્થ જુઓ, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટઃ, બધા એના હૃદયમાં રહીને હું, ભગવાન કહે છે બધાના હૃદયમાં. આપણા હૃદયમાં ભગવાન ઘૂસી ગયા છે તમને ખબર રહી? ભાળ્યા માં એ ઘૂસી ગયેલા છે, આપણને ખબર નહીં. બધાના હૃદયમાં રહીને હું એક કામ કરું છું. શું કરો છો? તો કે જો, મારાથી જ જીવ સ્મૃતિ પામે છે એમ, હા જ્ઞાન પામે છે, અને મારાથી જીવ વિસ્મૃતિ પામે છે. એ મારા દ્વારા થાય છે, ખબર છે આપણને? આ આપણને તો એમ છે કે હું કરું છું ને હું સંભાળું છું ને હું ભૂલી ગયો, એવું નથી. વાસ્તવિકતા કાંઈક જુદી છે, જરા સમજવાની આપણે તેવડ રાખીએ, કથા હરખી સાંભળીએ. મને બધી ખબર પડે છે, હું મારી વેળે વાંચીને સમજી લઉં, મેં તો આટલા પાઠ કર્યા ને મારે કાંઈ કથામાં બેહવાની જરૂર નથી. આ બધો દાંડીઓ પીડ્યો મૂકી અને આમાં બેહવું પડે. કેટલીક વાતો સંતના મુખથી જ મહારાજ સમજાવે છે, વાંચવાથી નહીં, વિદ્યાભ્યાસથી નહીં, આપ બુદ્ધિને બળે નહીં, મધ્યનું 13મું ના પાડે છે. શ્રી સંતના શ્રીમુખથી મહારાજ બોલે અને સમજાવે, સીધું સમજાવતા નથી. એમ તો બધા શાસ્ત્રને તાળા મારેલા છે, એ શાસ્ત્રની જ વાત સાધુના મુખથી મહારાજ બોલે ત્યારે અંદરના દરવાજા ખુલે. આવું છે, આ એ પાછો સાચું માનજો. હું કાંઈ આ સાધુનો મહિમા વધારવા નહીં કહેતો, મહારાજની કરેલી વાત મધ્યના 13માંની તમને યાદી આપું છું. સ્મૃતિ પૂર્વાનુભૂતસ્ય સ્મરણમ, સ્મૃતિનો અર્થ શું થાય? પૂર્વે કાંઈક અનુભવ્યું હોય એની ફરી વાર યાદ આવે એને કહેવાય સ્મૃતિ. સ્મૃતિ પૂર્વાનુભૂતસ્ય સ્મરણમ. તો પછી કહે છે અપોહનમ લખ્યું છે ને, અપોહનમ કિમ? તો કે સ્મૃતે હે જ્ઞાનસ્ય ચ નાશઃ. સ્મૃતિનો જે નાશ થઈ જાય, જાણપણું હોય જ્ઞાન હોય એનો નાશ થઈ જાય એને અપોહનમ કહેવાય. હવે જો જ્ઞાન તથા વિસ્મરણ, જાણપણું અને જાણપણાનો નાશ, સ્મૃતિ વિસ્મૃતિ, જ્ઞાન અને વિસ્મરણ, આ બધા એકબીજાથી રોંગ શબ્દો છે. તો આપણે અહીં બે શબ્દ લઈ લઈએ, જ્ઞાન તથા વિસ્મરણ પણ મારાથી જ થાય છે મત્તઃ, એમ ભગવાને કીધું. આનો અર્થ એ થાય કે આપણે આત્માઓ કેટલા બધા ભગવાનની આગળ પરાધીન છીએ, એને વશ છીએ, એના નિયમનમાં છીએ. એટલે મહારાજ કહે છે સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. બધાને જડચિત તમામને, કેમ જે બધા મારું શરીર છે હું એનો શરીરી છું. તો હવે આપણે જવું છે વચનામૃતમાં, થોડુંક નાવું છે એમ. હાલો ગઢડા પ્રથમ પ્રકરણનો 65મો, સુષુપ્તિ અવસ્થાને આ જીવ જ્યારે પામે છે ત્યારે જેવી પાણાની શીલા હોય ને, પાણાની શીલા તે જેવો સેમ ટુ સેમ જડ થઈ જાય છે અને એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. કોઈ પ્રકારનું એટલે કોઈ પ્રકારનું નહીં, હું છું એવું જ્ઞાન નથી રહેતું. જાડો છું, પાતળો છું, પટેલ છું, ક્ષત્રિય છું, સ્ત્રી છું, ભાઈ છું, ભણેલો છું, ગામનો છું, વિદેશનો છું, કાંઈ જ્ઞાન નથી રહેતું. ત્યારે જે કોઈ એક ભગવાન છે તે એને જ્ઞાન શક્તિએ કરીને સુષુપ્તિમાંથી જગાડીને એને એની સર્વે ક્રિયાનું જ્ઞાન આપે છે. સીધું મહારાજે ક્રિયા બતાવી દીધી, બાકી એને એનું આત્માનું હું એવું જ્ઞાન તથા આ કરવું છે એવું ઈચ્છા શક્તિ દ્વારા ઈચ્છાનું જ્ઞાન અને ક્રિયાનું જ્ઞાન આપે છે, તેને જ્ઞાન શક્તિ કહીએ. લ્યો સાંભળો, આમાં બધું આવ્યું. એ જીવ જે જે કાંઈ પદાર્થની ઈચ્છાને પ્રાપ્ત થાય છે, અર્થાત એને ઈચ્છા થાય છે, તે પરમેશ્વરની ઈચ્છા શક્તિને અવલંબને કરીને થાય છે. બાકી જીવ આંચકા મારીને મરી જાય તો ઈચ્છા ન થાય, ના થાય. જો જીવના જ્ઞાન તથા ઈચ્છા, ક્રિયાની વાત પછી, જો જીવના જ્ઞાન તથા ઈચ્છા પણ ભગવાનને જ આધીન છે તો પછી તો તેની ક્રિયાઓ ભગવાન વિના ન જ થાય. એમાં તો કહેવું જ શું, અલ્યા હું એવો પ્રકાશ થાય એમ નથી, ઈચ્છાય થાય એમ નથી, તો ક્રિયા તો શું કપાળ થાય. આટલા બધા આપણે પરમેશ્વરને આધીન છીએ માટે અભિમાન પડ્યું મૂકીને દાસના દાસ થઈને જીવવું. વાલા ભક્તો, એટલે કે જીવ સંપૂર્ણપણે પરમાત્માને પરાધીન છે. ઠાકોરજી જેમ નચાવે તેમ જ તેણે નાચવાનું છે. એટલે જ ગીતામાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે જે ઈશ્વર સર્વભૂતાનામ રુદ્દેશેર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. અમે વડનગરમાં ભણતા ને, તમારા લાભશંકરભાઈ પંડિત હતા, એમણે પહેલા આ શ્લોક અમને ગોખાયો હતો, યંત્રારૂઢાની માયયા. મસ્ત શ્લોક છે. તમે અર્થ સમજી ગયા નહી? સમજી ગયા? મારા હાકના એક કઈ કઈ તોલો જ હલાવતા નથી. બોલો, હવે મારે કરવું, હું તો વ્યાસાસે નથી, ચક્કર ખાઈને હેઠો પડીશ. તો મારે તો હતું જ્ઞાની હવે તો રૂપે છે, તો શું આ નજીક આવ્યાનું ફળ? અર્થ સમજ્યા સમજાવું એમ કહું છું, તો બધે બોલો ને તારે. પ પરમેશ્વર ભૂત પ્રાણી માત્રના હૃદય પ્રદેશને વિશે રહ્યા છે. હે અર્જુન, ઈશ્વર સર્વભૂતાનામ, બધા જીવ પ્રાણી માત્રના રુદ્દેશે એટલે હૃદય પ્રદેશમાં, તિષ્ઠતિ એટલે કે રહે છે. અર્જુન, બ્રાહ્મયન સર્વભૂતાની, બધા ભૂત પ્રાણી માત્રને ભગવાન જ બ્રાહ્મયન એટલે કે સમજી ગયા ને તમે મારા આમ આમ, આ બધું એને હલન ચલન વગેરે ઓલ ટોટલી બધું ભગવાન જ કરે છે. એમ કેવી રીતે? તો કે યંત્રારૂઢાની માયા, પોતાની માયા વડે યંત્રારૂઢાની એટલે કે આપણે આ કુંભારનો ચાકડો, કુંભારનો ચાકડો યંત્ર કહેવાય એક, હવે એની ઉપર કંઈક મૂક્યું અને યંત્ર ફેરો અને બધું ફરે, એમ આ બધું ફરે ભગવાનની ઈચ્છાથી. આમ ભગવાનની ઈચ્છાથી બધું થાય છે ને આપણે એમ સમજીએ છીએ મારી ઈચ્છા થયું, અહીંયા જ વાંધો છે. બધું ભગવાન કરે છે ને આપણને એમ થાય છે હું કરું છું, બસ આ જ માયા છે, હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા ને એ જ માયા ને એ જ જન્મ મરણનો હેતુ છે. આ જ બધું જો ચોખ્ખું કહી દીધું, કાલ પૂછતા નહીં, લેવું એટલે લેવું ને કાંઈ નહીં. બહુ અઘરું છે આ, હજાર વાર સાંભળીએ ને તોય અમલમાં આવે એમ નથી. બોલો, એના માટે એક દાખલો દઉં. ગઢપુરમાં બધા હરિભક્તો મહારાજ પાસે આવ્યા અને મહારાજને કે મહારાજ વરસાદ વરસાવો, કાળ પડ્યો બહુ કાળ પડ્યો, બધા કાઠી દરબારો ભેગા થયા, દયા કરો મહારાજ. કે આ ધોલેરાવાળો પૂજોભાઈ છે ને ચુડાસમા દરબાર, એ કેન તો વરસાદ થાય. હવે આ બધા કાઠિયાવાડના કાંઠીઓ અને ઓલા ચુડાસમા દરબાર, એટલે મહારાજે કાંઠીઓને એમ કહ્યું કે આ ચુડાસમા દરબાર જો કે વરસાદ થાય તો થાય. એટલે આ બધા કાંઠી કે ભણું પૂજાભાઈ બોલો વરસાદ થાય, બોલો ને. ને પૂજાભાઈ કાંઈ બોલે નહીં. આ બધાએ બહુ કીધું અને કેટલાક મેણા ટોણા માર્યા કે હું પણ તમારું જાય, બોલો ને. ન બોલ્યા તે ન જ બોલ્યા અને મહારાજ દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયા. પછી કે મહારાજ કે હવે અમે શું કરીએ, પૂજાભાઈ બોલ્યા હોત તો વરસાદ થાત તરત થાત, પણ એ બોલતા નથી, હું કરું. પછી ઉતારે ગયા અને બધી બધા કાંઠીઓ પૂજાભાઈને ફરી વળ્યા, પણ તમને હું મોત આવતું તો અમારા અહીંયા તકલીફનો પાર નથી, ઢોર તરસ્યા મરે કાંઈ આપણે. ત્યારે પૂજાભાઈએ કીધું, થોડીક વાર ઉભેર્યો ઉભેર્યો ઉભેર્યો, મારે ઘણું બોલવું હતું, કેમ જે અમારે ભાલમાં તો બહુ જ વરસાદની જરૂર છે, અમારે કાળ નડ્યો છે અને વરસાદ થાય ને જીવ પ્રાણી માત્ર સુખી થાય, એમાં હું ન બોલું એવું બને તમને એવું લાગે તો પછી કેમ બોલ્યા નહીં? એટલે આ બોલાણું જ નહીં ને. શું યંત્રારૂઢાની માયા, કાંઈ કોઈથી થતું નથી ભગવાનની ઈચ્છા વિના, ન બોલાણું. આવા ભગવાન છે અને આપણે આ પૂજાભાઈ જેવા છીએ, ન થાય કાંઈ આપણાથી, માટે અભિમાન પડ્યું મૂકી દઈએ. બસ આટલી કથા સારરૂપ છે. ડભાણ યજ્ઞ સમયે યજ્ઞમાં વિઘ્ન કરવા માટે વિરોધીઓ આવ્યા અને એને વિઘ્ન કરવું હતું. ડભાણ યજ્ઞમાં લાખો બ્રાહ્મણ જમતા હતા, એટલે વિરોધીને એમ થયું કે વિઘ્ન કરવું કેમ? તો કે આપણા પક્ષના કેટલાક બ્રાહ્મણો અંદર રોહોડામ છે, આપણે અહીંથી લખીને મોકલીએ કે ત્યાં છે ને તમે ડાળ ફોડી નાખો ને શેરો ઢોળી નાખો ને બધું વિઘ્ન કરો. એટલે બહાર જે વિરોધીઓ હતા એણે કાગળ લખ્યો અંદરના વિરોધીઓને કે તમારે આ રીતે પ્લાન બધું ખેદાન મેદાન કરીને બધું તોડ નાખવાનું. પછી એક જણાને બોલાવ્યો, સમજાવ્યો કે આ ફલાણા ભાઈને કાગળ આપવાનું, તું લઈને જા. એ પત્ર લઈને યજ્ઞમાં આવ્યો. હવે જેને આપવાનો કીધો હતો ને એને ન આપ્યો અને જૈન સીધો મહારાજના હાથમાં આપ્યો. પાતિયા પાડીને કીધું તું, હાલે કોઈનું કાંઈ. ભગવાનનો મહિમા આવો છે અને એવા ભગવાનના આપણે આશ્રિત થયા, એના દાસ થયા, હવે એની આજ્ઞામાં રહેશું અને ભગવાનને રાજી કરશું.
અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય,
અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય,
મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય,
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 આજ મારે ભોરડે રે આરા વિનાશી અલબેલ,
આજ મારે ભોરડે રે આરા વિનાશી અલબેલ,
હે આરા વિનાશી અલબેલ. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 37મું. ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. પરાવાણી, ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. એ જીવ જે જે ક્રિયાને વિશે પ્રવર્તે છે તે ભગવાનની જે ક્રિયાશક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે. વચનામૃત લોયા 12. ભગવાન તો સર્વના કર્તા છે ને પરમેશ્વર છે ને સર્વના ભોગતા છે, માટે જે જે ક્રિયા પ્રવર્તે છે તે અન્વયપણે નિયમતા રૂપે કરીને સર્વને વિશે રહ્યા એવા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે. વચનામૃત અંત્યનું 37મું. અને એ ભગવાન છે તે સર્વ જીવના જીવન છે. જીવન જો જીવન ન હોય તો મોત હોય, જીવન છે ને એ વિના એ જીવ કાંઈ કરવાને કે કાંઈ પણ ભોગવવાને સમર્થ થતો નથી. ત્રણ વચનામૃતના મહારાજની વાણીના આપને રેફરન્સ આપ્યા. હરિલીલામૃત કળશ 5 વિશ્રામ 7.
છે પ્રાણ નાડી પ્રભુને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ, અજ્ઞાની લોકો અભિમાન આણે, યથાર્થ શક્તિ હરિની ન જાણે.
આપણે ક્યાં જાણીએ યથાર્થ શક્તિ ભગવાનની, આપણે જાણતા નથી. એટલે અજ્ઞાની તો ખરા જ, અને એને કારણે જ અભિમાન આપણને આવે છે. મેં કર્યું, હું કરું, હું કરીશ, આવો ભાવ અંદર થઈ જાય છે. એના માટે એક વાર્તા કરું કહેતો. એક દિવસે શ્રીજી મહારાજ માંડવીમાં ખયાના કારખાનામાં ઉતર્યા હતા. ખયો ખત્રી હતો ને કચ્છમાં માંડવી ગામમાં, ત્યાં એક ખત્રીને શ્રીજી મહારાજ વાતું કરતા. ત્યારે તે ખત્રી એમ બોલ્યો છે, સ્વામિનારાયણ તમે જાણો જે હું તમારો ભગત થાવ એમ, પણ અમે તો વાઘ જેવા છીએ, વાઘ જેવા, તે તમારા વાડામાં ન આવી એમ, સમજ્યા એમ. બકરા હોય તે તમારા વાડામાં આવે, ઘેટા હોય તે તમારા વાડામાં, ભેંસું તમારા વાડામાં, અમે તો વાઘ જેવા છીએ, તમારા વાડામાં ન આવીએ. અરે કરો વાત, આવો. માથાનો દુખાવો હતો, મોટો વેદાંતી આમ બોલે ભગવાન આગળ બેઠો બેઠો. પછી ત્રીજે દિવસે શ્રીજી મહારાજ ખૈયાને લઈને એને ઘેરે ગયા, અને બીજા પણ 5-7 માણસ ભેળા હતા, અને તે ખત્રી એકલો એને ઘેરે હતો. અને શ્રીજી મહારાજ એના ઘરના આંગણામાં એક ઢાળિયું હતું ત્યાં જઈને બેઠા, ને તે ભક્તને ઘરમાંથી બોલાવ્યો, અહીંયા વે, એટલે આવીને બેઠો. ત્યારે મહારાજે એના અંતરમાં પ્રવેશ કર્યો અને એને બોલાવ્યો છે, ભગત, હે ભગત, બોલો ને, અમારું કયું કરશો? મહારાજ તમે કો એમ કરો? મહારાજની સાથે 5-7 સાધુ હતા. ત્યારે મહારાજે તે સાધુ પાસેથી ભગવા વસ્ત્ર માગ્યા કે ભગવા લુગડા લાવો, અને તે ભગતને શ્રીજી મહારાજ કહ્યું છે, આ તમારા વસ્ત્ર ઉતારો ને આ ભગવા વસ્ત્ર પહેરો. પછી તે એને ભગવા વસ્ત્ર પહેરી લીધા. અને પછી શ્રીજી મહારાજે કહ્યું છે, હવે તારા ઘરમાંથી ગાદલા ગોદડા ને વસ્ત્ર જે હોય તે સર્વે લાવીને ચોક વચ્ચે નાખ, એટલે માળે બધું ચોકમાં ઢગલો કર્યો. પછી તે સર્વ ને જોઈને મહારાજે કહ્યું કે હવે દેવતા લાવીને આને હળગાવી દે. ત્યારે ભગત દેવતા લાવીને હળગાવવા તૈયાર થયો ત્યારે ખયો ખત્રી બોલ્યો છે, મહારાજ બસ કરો હવે, આ તો બાળી દેશે ને ગામમાં સારું નહીં લાગે ને હાહાકાર થઈ જશે ગામ આખામાં. અને હે મહારાજ, તમારા સાથે વાદ કરે તે તો મૂર્ખ હોય તે વાદ કરે, અરે તમે તો ભગવાન છો તે હવે એને મેલો ને. હે, અત્યારે તમે અંદર બેઠા છો એટલે તમે કોઈ એમ કરશે અને પછી માળો પોકે પોકે રોશે અને ગામ બધું છે ને ડખો કરશે, માટે જવા દો. પછી મહારાજે પોતાનો પ્રવેશ હતો એટલે કે પોતાની એ રીતની નિયંત્રણ શક્તિ હતી તે મહારાજે ખેંચી લીધી. ત્યારે એ ભગત મહારાજની સામે બેઠો હતો અને મહારાજે એને વાતો કરી. તે બોલ્યો, ઘેટાવાડામાં આવે, બકરાવાડામાં આવે, વાઘવાડામાં ન આવે. મહારાજ કે અમે કે એમ કરશો, અમે તો વાઘના બચ્ચા, તે તમારા વાડામાં ના પડીએ. ત્યારે મહારાજે કહ્યું, તારા લુગડા હમું જોતો, અમે એઠું જો લુગડા હમું લે. ઓ ભગવા, આવું મને કાંઈક થતું તું કાંઈક થાય જ ખરું, બધાને એમ જ થાય કંઈક થાય છે પણ ખબર કાંઈ પડતી નથી કોઈ. ત્યારે ખયો ખત્રી બોલ્યો છે, હવે ભગવા લુગડા ઉતાર અને આ તારા લુગડાના લોચા પહેર અને આ બધું ડામસ્યા મુખ ઘરમાં કર. અને આ સ્વામિનારાયણ તો કેવા છે, તો જે વિશ્વ અનંતની નાડી પ્રાણ એના હાથમાં છે તે સાથે વાદ કરીને કોણ જીતે, કોઈ જ ના જીતે. પછી ભગવા લુગડા ઉતારી ને એણે પોતાના લુગડા પહેર્યા ને એના લોચા બધા હતા ને બાર ફળિયામ ગાડલા ને ગોદડા ને એ બધું સંભાળવા લાગ્યો ને શ્રીજી મહારાજ ખયા ખત્રીને કારખાને પધાર્યા. આવી લીલા કરી બોલો. જગતને ક્યાં કાંઈ ખબર છે, જગત તો એમ કહે છે સ્વામિનારાયણ ભગવાન કેવી રીતે હમણાં જન્મા છે ને, એટલે જગતને તો એમ જ છે જૂનું થઈ જાય એ ભગવાન થઈ જાય એમ. આનું શું કરવું, ધાર્યું બધું શ્રીહરિનું જ થાય, માનવ જાણે મુજથી કરાય, ગાડા તલે સ્વાન ગતિ કરે છે તે માન મનમાં મિથ્યા ધરે છે. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાન તાણે આવું છે. વાલા ભક્તો, હજી તો બધું ઊંડું ઊંડું આવે છે પણ આજ નહીં. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પરલય થાય, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય, મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય, એમ મન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી, એમ મન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી, મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી, આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ કે, આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ કે, આવ્યા વિનાશી અલબેલ કે, આવ્યા વિનાશી અલબેલ. શ્રીહરિ પોતાનું કર્તૃત્વ કઈ રીતે પ્રકાશે છે એની વિગત સાંજે પાંચ વાગે, સાંજે પાંચ વાગે આની આ કથા આગળ. આજ મારે ઓરડા ઉપર જ ઉતરવું છે. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા ના હાર, અતિ પાવી ગયો છુવાલા, અતિ પાવી ગયો છુવાલા.
વાલા મને મળ્યો તમારો પ્યાર તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા મને મોટા સંતો આપ્યા મહાભક્ત તણો નહીં પાર લીધા જન્મ ઘણા મે વાલા લીધા જન્મ ઘણા મે વાલા અદવાળી તમે આવાર તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા કહે જ્ઞાન જીવન હે પ્રાણ મારા શ્વાસ તણા આધાર તમે હો તો હરિવર હું છું તમે હો તો હરિવર હું છું તમે આત્મા છો હરિ મારા તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા મારી ભૂલો ના ભૂલનારા સત્સંગ મેં અબ આયે રે તે સંત હરિ જન ભાઈઓ રે તે સબ હૈ મુક્ત અનાદિ સ્વભાવ અબ ભૂલ ગયે તે સ્વભાવ અબ ભૂલ ગયે તે
સહજાનંદ સ્વામી મહારાજ